મંગલાચરણ માટે હાથ જોડી લે છે.
નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સબ્બસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો બીજો અધ્યાય, એમાં જે આઠમો અધિકાર છે પ્રમાણ નય નિક્ષેપ અધિકાર, એની ચર્ચા આપણી ચાલુ છે. આપણે પ્રશ્ન નંબર 86 સુધી થયું છે, આજે 87 થી આપણે આગળ વધારવાનું છે. વાત તેની ચાલે છે કે પદાર્થને જાણવાનો ઉપાય શું છે. કોઈ પણ પદાર્થને જાણવો હોય તો એને લક્ષણ થી જાણી શકાય છે, એને પ્રમાણ થી જાણી શકાય છે, એને લય થી જાણી શકાય છે, અને આગળ નિક્ષેપની વાત આવશે. લક્ષણ કોને કહ્યું હતું? કે કોઈ પદાર્થનો જે વિશેષ ગુણ છે, જેને એ વિશેષ ગુણના લક્ષે એને અન્ય પદાર્થથી જુદો પાડી શકાય છે. એક પદાર્થને લક્ષણ દ્વારા અન્ય પદાર્થથી જુદો પાડી શકાય છે, એને લક્ષણ કહેવામાં આવે છે. બરાબર. પ્રમાણ કોને કહ્યું હતું? કે એ પદાર્થને બધા જ પડખાથી જાણવાની પદ્ધતિ એને પ્રમાણ કહેવામાં આવે છે. બરાબર. અને આજે હવે આપણે જે નયની વાત કરીએ છીએ, નય કોને કહેવાય છે? કે પદાર્થને કોઈ એક પડખાથી જાણવાની અથવા કહેવાની પદ્ધતિ તેને નય કહે છે. અત્યાર સુધી એમાં આપણે નિશ્ચય નય, વ્યવહાર નય, બરાબર, આપણે એમાં દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય, પછી નૈગમ આદિ સાત નયો, અને વ્યવહાર નયમાં સદભૂત, અસદભૂત, ઉપચરિત, અનુપચરિત આ બધા નયોની ચર્ચા કરી. એના પછી આપણે ત્રણ નયની વાત કરી. કયા ત્રણ નય? શબ્દ નય, અર્થ નય અને જ્ઞાન નય. અને છેલ્લે શાસ્ત્રનો અર્થ કરવાની પદ્ધતિ, એમાં આપણે પાંચ વસ્તુ જોઈ હતી: શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. બરાબર. આટલી ચર્ચા આપણી થઈ ગઈ અત્યાર સુધી. હવે જો આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 87, આપણે નિશ્ચય વ્યવહાર નહીંની જે વાતો ચાલે છે એને જ અહીંયા આગળ વધારે છે. અને હવે આપણે એના પરિભાષા તો જોઈ લીધી, ભેદ પ્રભેદ તો જોઈ લીધા, પણ હવે એનાથી સાર શું કાઢવો એની આપણે ચર્ચા આજના ક્લાસમાં આ અમુક પ્રશ્નમાં થવાની છે. જો નિશ્ચય ને કોને કહ્યું હતું? કે વસ્તુ જેવી છે એને એવી ને એવી કહી દેવી. જેવી રીતના કાચના ગ્લાસની અંદર ભરેલું પાણી એ વસ્તુ એવી જ છે તો એને એમ કહી દીધી. અને વ્યવહાર કોને કહે છે? કોઈ બે પદાર્થને જોડીને અથવા કોઈ એક પદાર્થના અભેદમાં ભેદ પાડીને ખાલી વર્ણન કરવાની પદ્ધતિ. પદાર્થ એકચ્યુઅલી એવો નથી, પણ એવું ઇમેજિન કરીને એને વર્ણન કરવાની પદ્ધતિ એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. જેવી રીતે પાણીનો ગ્લાસ લેતા આવજો, પાણીનો ગ્લાસ હોતો જ નથી, પણ કાચના ગ્લાસની અંદર ભરેલું પાણી છે એને બેને જોડીને કહી દેવું. અથવા તો જીવના જ્ઞાન ગુણ અને દર્શન ગુણની ઇન્ડિવિજ્યુઅલી ચર્ચા કરવી. હવે બે ગુણ જુદા હોતા જ નથી ખરેખર તો, પદાર્થમાં બધું અભેદ જ એક જ વસ્તુ છે આખી, પણ તો પણ એના એક ગુણને વિશેષ કરીને ત્યાં એની જ વાત કરવી, આને વ્યવહાર નયો કહેવામાં આવે છે. તો જો આજનો પ્રશ્ન હવે આગળ વધારીએ છે, શું વ્યવહાર સમ્યક દર્શન અને શું વ્યવહાર સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ છે? જો નિશ્ચય સમ્યક દર્શન શું અને વ્યવહાર સમ્યક દર્શન શું, પહેલા એ તો સમજીએ. સાત તત્વની શ્રદ્ધા, સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, કે જૈન ધર્મ જ સાચો છે આવી શ્રદ્ધા, આને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યક દર્શન શું કહેવાય? હું જીવ છું અને આ મારા આત્મા નો અનુભવ મેં કર્યો છે અને આવા અનુભવ સહિત નો દ્રવ્ય એ જ હું છું, એને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા કરવી. પણ શ્રદ્ધા કોની કરવી? સાચી શ્રદ્ધા કોની કરવી? અરે હું આત્મા છું એમ સાચી શ્રદ્ધા કરવી, એને સમ્યક દર્શન કહે છે. તો વ્યવહારમાં શું કર્યું હતું કે આ દેવશાસ્ત્ર ગુરુ, આ જૈન ધર્મ, આ શ્રાવક પણ, મુનિ પણ, આ બધું આવું જોઈએ છે એવો નિર્ણય કર્યો હતો. હવે એવો નિર્ણય અને આત્માનો નિર્ણય, દેવ સાચો નિર્ણય ક્યારે હોય? જયારે દેવ સાથે સાથે હોય ત્યારે જ હોય. એક વગર બીજું ના હોય શકે, ખ્યાલ આવે છે કે? પણ તો પણ જયારે આત્માનો અનુભવ થાય ત્યારે જ ખરેખર આ બાકીની શ્રદ્ધા સાચી કહેવાય. બાકી તો વિશ્વમાં અનેક મિથ્યા દ્રષ્ટિ જીવ છે. દ્રવ્યલિંગી મુનિ નું ઉદાહરણ આવે છે ને પૂજ્ય ગુરુદેવશ્રી ના પ્રવચનમાં, કે દ્રવ્યલિંગી મુનિરાજ હોય છે, એ પણ આખા 11 અંગના ભણેલા સ્વાધ્યાયી વ્યક્તિ છે. એને ખબર નહીં હોય મુનિરાજ નું સ્વરૂપ શું છે, શ્રાવક નું સ્વરૂપ શું છે, સાચા દેવશાસ્ત્ર ગુરુ નું સ્વરૂપ શું છે, ખબર તો હોય જ ને એમને. પણ તો પણ ત્યાં સાચી શ્રદ્ધા કહેવાતી નથી, કેમ કે ત્યાં આત્માનો અનુભવ નથી. ખ્યાલ આવે ને? જો અહિયાં શું કહે છે, શું વ્યવહાર સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક દર્શન નું કારણ છે? વ્યવહાર થી નિશ્ચય થાય, સાચા દેવશાસ્ત્ર ગુરુ નો નિર્ણય કર્યો એટલે આત્માનો અનુભવ થઈ જાય? કે ના, એમ થતું નથી. જો ના, વ્યવહાર સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક દર્શન નું કારણ નથી. વ્યવહાર સમ્યક દર્શન તો વિકાર છે અને નિશ્ચય સમ્યક દર્શન તો શુદ્ધ પર્યાય છે. શ્રાવક ને દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન આ 6 આવશ્યક દૈનિક કર્તવ્ય છે, બરાબર. અને મુનિરાજ ને સામાયિક કૃષ્ણ ભગવાન ની સ્તુતિ વંદના, સ્વાધ્યાય, વિસ્તર ને ધ્યાન, આ બધા આવશ્યક અથવા મુનિરાજ ના 28 મૂળ ગુણ નું પાલન હોવું, આ બધું શું છે? આ બધું વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર ચારિત્ર. ખ્યાલ આવે છે કે? હવે જ્યાં સુધી જીવ પોતાના આત્માનો સાચો નિર્ણય ન કરે ત્યાં સુધી આ વ્યવહાર પણ સાચા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અને જયારે આત્માનો અનુભવ થઈ જાય એના પછી પણ આ વ્યવહાર તો રહે છે. આપણને હજી ભગવાનના દર્શન પૂજન કરવાનો ભાવ આવે છે, પૂજ્ય ગુરુદેવશ્રીનો નહોતો આવતો. પણ ખરેખર નિશ્ચય એટલે કે પોતાના આત્મામાં ઠરવું, એનો અનુભવ કરવો, એ તો સાચા સુખનું કારણ છે. અને જે વ્યવહારમાં દેવ પૂજા આદિ કરવાનો જે ભાવ થવો, ઇવન સ્વાધ્યાય કરવાનો ભાવ થવો, એ તો અંદરથી શુભ ભાવના ભાવ છે. એને કારણે કર્મ કપાતા નથી, કર્મ બંધાય છે, પુણ્ય કર્મ બંધાય છે. તો વ્યવહાર સમ્યક દર્શન ને શું કીધું? વિકાર ભાવ છે અને નિશ્ચય એ શુદ્ધ પર્યાય છે. તો વિકાર થી શુદ્ધ પર્યાય કેવી રીતના થાય? ખ્યાલ આવે છે કે? વિકાર તે અવિકાર નું કારણ કેવી રીતના બને? એટલે વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શન નું કારણ થઈ શકે નહીં. પણ તેનો વ્યય એટલે કે વ્યવહારનો વ્યય થઈને નિશ્ચય સમ્યક દર્શન નું ઉત્પાદ સુપાત્ર જીવોને પોતાના પુરુષાર્થથી થાય છે. જે પાત્ર જીવ હોય, એ પાત્ર જીવ જેવી રીતના કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે, એને તો કઈ ખબર જ નથી આત્મા શું છે, દેવશાસ્ત્ર ગુરુ શું છે, કઈ ખબર નથી. તો શું કરે? સૌથી પહેલા સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય કરે, પછી સાત તત્વનો નિર્ણય કરે, પછી સ્વ પરનો નિર્ણય કરે, હું કોણ છું, અન્ય દ્રવ્ય કોણ છે, અને છેવટે પોતાના આત્માનો નિર્ણય કરીને એમાં લીન થઈ જાય. હવે આ જીવ જે આ બહારથી અંદર આવે છે ને, સ્થૂળતાથી સૂક્ષ્મતામાં આવે છે, તો એ વ્યવહારનો આશ્રય લઈને પછી એનો પણ નાશ કરીને પોતાના આત્મામાં લીન થાય છે. હવે જયારે પોતાના આત્મામાં લીન થાય ત્યારે આગળની વસ્તુને વ્યવહાર કહેવાય છે. બાકી તો વ્યવહાર કહેવાતો પણ નથી. પણ આ વ્યવહાર નિશ્ચયનું કારણ છે ક્યારે કહેવાય? કે જયારે એનો નાશ કરીને, વ્યવહારનો નાશ કરીને જીવ નિશ્ચયમાં એટલે કે પોતાના આત્મામાં લીન થઈ જાય. જો શાસ્ત્રોમાં જે આ વ્યવહાર સમ્યક દર્શન ને નિશ્ચય સમ્યક દર્શન નું કારણ કહ્યું છે, ત્યાં વ્યવહાર સમ્યક દર્શન ને નિમિત્ત અને સહચર રૂપે કારણ કહ્યું છે. જો મુનિરાજ હોય છે અથવા પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક હોય છે, તો એમને સાચા પોતાના આત્માનો નિર્ણય તો છે જ, સાથે સાથે એમને વ્રત પાળવાનો ભાવ પણ આવે છે ને. તો એ વ્રત પાળવાનો ભાવ આવવો, અથવા આપણી ભાષામાં વાત કરીએ ને, આપણને પણ હવે દસ લક્ષણ આદિના દિવસોમાં આપણને ઉપવાસ આદિ કરવાનો ભાવ થાય છે કે નહીં? એ ભાવ થવો, રોજ અભિષેક પૂજા કરવાનો ભાવ થવો, એ તો થાય જ, થવો જ જોઈએ. પણ એ થવું એનાથી કઈ જીવને સમ્યક દર્શન થતું નથી. પણ જે જીવને સમ્યક દર્શન થાય એને પછી પણ આવા ભાવો રહે છે તો એ સાથે સાથે ચાલનારા છે, સહચર છે. સહચર એટલે કે જેને આત્માનો નિર્ણય થયો. હવે અમેરિકાના કોઈ માણસને તમે લઈ આવો જેને જૈન ધર્મ જ ખબર નથી, તો શું એને પોતાના આત્માનો નિર્ણય કરવાનો ભાવ થાય? ન થાય ને. અથવા શું એને દેવશાસ્ત્ર ગુરુની પૂજા કરવાનો ભાવ થાય? ન થાય એવો. અને જે સમ્યક દ્રષ્ટિ છે એને સાથે સાથે આવા ભાવ જોવામાં આવે છે તો તેને સહચર કહેવામાં આવે. તો વ્યવહારને નિમિત્ત રૂપ અને સહચર રૂપ જાણીને એને નિશ્ચય સમ્યક દર્શન નું કારણ કહ્યું હતું. પણ તેના બે પ્રકાર છે, એક નિશ્ચય અને બીજું વ્યવહાર. નિશ્ચય કારણ તો અવસ્થા રૂપે થનાર દ્રવ્ય પોતે છે. આ જીવ પોતે પોતાના આત્માનો નિર્ણય કરીને સમ્યક સ્વરૂપ થાય છે. અને વ્યવહાર કારણ છે નિમિત્ત અથવા સહચર છે. આપણે પહેલા નિમિત્ત ઉપાદાનમાં પણ જોયું હતું ને, ઉપાદાન કોને કહેવાય? કે જે સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કહેવાય છે. અને નિમિત્ત કોને કહેવાય? જે સ્વયં તો કાર્યરૂપ ન પરિણમે પણ જયારે કાર્ય કોઈ દ્રવ્યમાં થઈ રહ્યું છે ત્યારે એ આજુબાજુ મોજુદ છે અને એના પર અનુકૂળ હોવાનો આરોપ આવી શકે તો તેને નિમિત્ત કહેવામાં આવે છે. ખ્યાલ આવે ને. એવી જ રીતે જે જીવ સમ્યક્ત્વ આદિ પ્રાપ્ત કરે છે તો એને સાથે સાથે જે શુભ ભાવ હોય છે, ગમે તેવા જાતના શુભ ભાવ હોય, હવે કોઈકને ભક્તિની આદિની પ્રધાનતા હોય, કોઈને સ્વાધ્યાય આદિની પ્રધાનતા હોય, પણ આ બધા શુભ ભાવ. અને આ શુભ ભાવને વ્યવહાર કહેવામાં આવે છે. કેમ? કેમ કે નિશ્ચયની સાથે સહચર છે. જો આપણે 87 ક્વેશ્ચન જોયો, હવે આગળ 88 ઉપર જઈએ. આ 87, 88, 89, 90 આ બધા ક્વેશ્ચન આ નિશ્ચય વ્યવહારની આવી તુલનાત્મક કમ્પેરિઝન કરનારા છે. અને આ તુલનાત્મક કમ્પેરિઝન કરીને ફાયદો શું થયો? ફાયદો એ થયો કે આપણે શાસ્ત્રમાં નિશ્ચયને વ્યવહારને આ બધા સિદ્ધાંતો તો ભણ્યા, પણ હવે એમાંથી ગ્રહણ શું કરવું? તો જો ગ્રહણ કીધું નિશ્ચયને ગ્રહણ કરવા યોગ્ય, વ્યવહાર તો સહચર છે એ કીધું બરાબર. આગળ જો, નિશ્ચયના આશ્રય વિના સાચો વ્યવહાર હોય શકે કોઈને? તો ન હોય શકે. જેવી રીતના સમજો કે આપણે રોજ સવારના ભગવાનના અભિષેક પૂજન આદિ કરવા જઈએ છે બરાબર. હવે ત્યારે એને વ્યવહાર કહેવાતું નથી, પણ હવે કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પૂજ્ય ગુરુદેવ શ્રી રોજ સવારના અભિષેક પૂજન આદિ કરવા જાય તો એમના એ અભિષેક પૂજન આદિને વ્યવહાર ભાવ કહેવામાં આવે છે. કેમ વ્યવહાર ભાવ કહેવામાં આવે છે? કેમ કે નિશ્ચય આત્માના સમ્યક દર્શનની સાથે સહચર છે. સહચર છે એટલે એને વ્યવહાર કહેવામાં. જો નિશ્ચય અને વ્યવહાર કોઈ જુદી જુદી વસ્તુ નથી, કોઈ જુદી જુદી વસ્તુને વ્યવહાર કહેવાય એમ નથી. પોતાના આત્માનો જ નિર્ણય કરવો એ જ સાચું સમ્યક દર્શન છે. હવે એની સાથેના જે શુભ ભાવ જ્ઞાની ધર્માત્માને હોય છે એને ફક્ત વ્યવહાર કહી દેવાનો, ઉપચારથી કહેવાનો એક વ્યવહાર છે, એક ઉપચાર છે, એ જાતનો ભાવ કહેવાય છે. પણ ખરેખર એ કઈ વ્યવહાર જાતના ભાવ જુદી જાતના હોય અને આપણે એ જાતના ભાવ કરવા જોઈએ એવું નથી. ખ્યાલ આવ્યો ને. તો હવે જેને સમ્યક દર્શન હોય એની સાથેના ભાવ તો વ્યવહાર કહેવાય, એટલે નિશ્ચય હોય તો સાથેના ભાવ વ્યવહાર કહેવાય. હવે જેને નિશ્ચય જ ના હોય તો એની સાથેના ગમે તેટલા ભાવ કરે તો કેના જેવું થયું? કે જેની પાસે અનાજ હોય, એ અનાજ હોય અને અંદર ઓલા મોટા કોઠામાં ડબ્બાઓમાં ભરે તો એને અનાજના ડબ્બા કહેવાય. ખ્યાલ આવે ને. હવે અનાજ જ ન હોય ઘરમાં અને ખાલી ડબ્બાઓ હોય તો એને અનાજના ડબ્બા કેવી રીતના કહેવાય? ખ્યાલ આવે કે નહીં? જો, નિશ્ચયના આશ્રય વિના સાચો વ્યવહાર હોય શકે? અજ્ઞાનીઓ વ્યવહારના આશ્રયે ધર્મ થાય એમ માને છે. ઘણા અજ્ઞાની જીવો નથી એવું માને છે ને, વ્રત ઉપવાસ આદિ કરવાથી આપણા કર્મ કપાઈ જશે, કર્મ કપાઈ જશે તો આપણને સમ્યક દર્શન થશે, આપણે મોક્ષમાં આગળ વધશે. અથવા તો શું માને છે, ભગવાનના દર્શન પૂજન કરવાથી મારું કલ્યાણ થઈ જશે. અથવા શું માને છે કે પંચકલ્યાણક સમ્યક દર્શન નું ઉત્કૃષ્ટ સાધન છે ને, તો ચલો પંચકલ્યાણક અટેન્ડ કરવા જઈએ, આપણું કલ્યાણ થઈ જશે. અરે એ બાહ્યના સાધનોથી કલ્યાણ થાય એમ ક્યારે કહેવાય, કે જયારે જીવ પોતાનું કલ્યાણ કરે તો બાહ્ય પર આરોપ આવે છે. ખ્યાલ આવે છે ને, ભગવાનના દર્શન પૂજન આદિ કરવાથી આપણું કલ્યાણ થાય જ છે, પણ કેવી રીતના થાય, કે એમના દર્શન પૂજન આદિ કરીને એમનાથી આપણે ઉપદેશ ગ્રહણ કરીને આપણે આપણા આત્માનો અનુભવ કરીએ તો એમ કહેવાય કે જો ભગવાનના દર્શન પૂજનથી મારું કલ્યાણ થયું. હવે એ તો ન કરે અને બાહ્યમાં જ, હવે આજે આપણા સમાજમાં અનેક જાતની પ્રથાઓ ચાલી છે. આપણે જૈન સમાજમાં કોઈક તો બે ત્રણ પૂજાઓ કરે એક સાથે, આમ ધમાધમ ધમાધમ 45 મિનિટમાં એટલી બધી પૂજાઓ થઈ જાય. અને કોઈ શું કરે, આગળ પાછળના બધા પાઠ ગપચાવી નાખે અને આપણે 45 મિનિટમાં એક પૂજા કરીએ, બધી ભાવથી અંદર બે ત્રણ ભક્તિઓ લઈ લઈએ, પછી આપણે ઘણા મોટા અર્ઘ બોલીએ, આ બધું આપણે કરીએ. જો જુદી જુદી સ્ટાઇલ છે પૂજા કરવાની, એમાં કઈ પ્રોબ્લેમ નથી, પણ એમાંથી જે પોતાના આત્માનો એક સાર લઈને, પોતાના આત્માનું સ્વરૂપ સમજીને એનો અનુભવ કરવાનો હતો, જો ત્યાં સુધી ન પહોંચે તો બહારની બધી મથામણ એ વ્યવહાર પણ કહેવાતી નથી. અજ્ઞાની જીવો વ્યવહારના આશ્રય ધર્મ થાય માને છે, તેથી તેમનો વ્યવહાર તે નિશ્ચય જ થઈ ગયો છે. જોયું શું કીધું, અજ્ઞાની જીવો છે એ વ્યવહારને વ્યવહાર સમજતા નથી, એને જાણે નિશ્ચય જ થઈ ગયો હોય એવી રીતના જ માને છે. અને જે જીવ સાચા આત્માનો નિર્ણય કરવો અને એનો અનુભવ કરવું એ સમજે છે, તો એને આ બહારની ક્રિયાઓ વ્યવહાર તરીકે કહેવાય છે. બરાબર, એટલે અજ્ઞાનીને સાચા નહીં હોતા નથી. અજ્ઞાની જીવને જો આ નય છે ને, નય એ નય સમ્યક શ્રુત જ્ઞાનનો અંશ છે. આપણે સૌથી પહેલા જે નય અને પ્રમાણ એ બધું શરૂઆત કરી હતી ને, તો જ્ઞાનના બે ભેદ કર્યા હતા, જ્ઞાનની બે જાતની પર્યાયો, સમ્યક જ્ઞાન અને નિત્યા જ્ઞાન. નિત્યા જ્ઞાનમાં તો ત્રણ જુદી પર્યાય, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન, એને આપણે સાઈડ પર કરી નાખી હતી. સમ્યક જ્ઞાનમાં એના બે બે ભેદ પાડ્યા હતા, પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન. ખ્યાલ આવે છે ને, એટલે બધા નય જેની આપણે ચર્ચા કરીએ છીએ, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, બધા બધા સમ્યક જ્ઞાનના ભેદ છે. જે જીવને આખું વસ્તુનું સ્વરૂપ ખ્યાલ હોય તો એનો એક પડખાનું જ્ઞાન જે નય હોય એને સમ્યક જ્ઞાન કહેવાય. હવે જેને આખું વસ્તુનું સ્વરૂપ ખ્યાલ નથી અને એનો એક પડખો હોય તો એનો એક પડખો બી ખોટો છે. જેવી રીતના આપણા શાસ્ત્રમાં એક હાથીનું એક્ઝામ્પલ આવે છે, તમને ખ્યાલ હશે લગભગ, કે ઘણા બધા આંધળા વ્યક્તિઓ છે, એ આંધળા વ્યક્તિઓ હાથીને હાથ અડાવીને એ હાથી કેવા પ્રકારનો છે એનું અનુમાન લગાવવાની કોશિશ કરે છે. ખ્યાલ આવે છે, તો કોઈ હાથીની સૂંઢ પકડે છે તો એને લાગે છે કે હાથી બસ આવો આમ સિલિન્ડ્રિકલ હશે, લાંબો લાંબો. કોઈ હાથીના પગ પકડે છે તો એને લાગે કે હાથી આમ મોટા થાંભલા જેવો હશે. કોઈ હાથીનું પેટ અથવા પીઠ આમ પકડે છે તો એને શું લાગે કે હાથી આમ મોટી દિવાલ જેવો હશે. કોઈ હાથીની પૂંછડી પકડે છે તો એને શું લાગે, હાથી આમ દોરડા જેવો હશે. કોઈ હાથીના કાન પકડે છે તો એને શું લાગે, હાથી મોટા આમ સુપડા જેવો હશે. આ બધા વ્યક્તિ કેમ ખોટા છે, કેમ કે એમને હાથીનું ખરેખરું સ્વરૂપ ખબર નથી અને જ્યાં અડે છે એવો જ હાથીને માની લે છે. બરાબર, પણ સમ્યક જ્ઞાની કેવા છે, સમજો હવે આંખે આંધળો ન હોય, આંખ ખુલ્લી હોય અને વ્યક્તિ આખા હાથીને જુએ છે, હવે એ વ્યક્તિ હાથીના પગને પણ અડાવે હાથ તો એને થાંભલા જેવો પગ ભલે લાગે, પણ એ શું માને છે કે ના, જો હાથી આવો છે અને એના થાંભલા જેવા પગ આ છે. ખ્યાલ આવ્યો કે નહીં, હાથીને પીઠ ઉપર હાથ અડાવે અને એને આમ દિવાળી જેમ ભલે લાગે, પણ એ કેવી રીતના માને છે કે ના હાથી આવવો છે, અને એની આમ તેનું પેટ અવડું મોટું છે જાણે દિવાળી જેવું લાગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો સમ્યક જ્ઞાની ને મિથ્યા જ્ઞાની માં કેટલો ફરક છે? સમ્યક જ્ઞાની ને વસ્તુ સ્વરૂપ આખું ખ્યાલમાં આવી ગયું છે, અને એના પછી જો વ્રત શીલ સંયમ આદિ પણ કરે તો ખૂબ ભક્તિભાવથી ખૂબ શુભ ભાવથી કરે છે, પણ એમને ખ્યાલ છે કે જો આ શુભ ભાવ છે એ મને ખરેખર કલ્યાણ નું કારણ નથી, એ તો મને સમાજ સંસારમાં જ રખડાવનાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને જે વ્યવહારી જીવ છે એ પણ ખૂબ ભક્તિભાવથી ને આવી રીતના એ વ્રત શીલ સંયમ આદિ ના ભાવ કરે છે, પણ એને અંદર માન્યતા શું છે કે જો આનાથી મારું કલ્યાણ થઈ જશે, અને માટે તેનું જ્ઞાન ખોટું છે. જો આગળ વાંચે, સાધક જીવોને જ તેમના શ્રુત જ્ઞાન માં નહીં પડે છે. જે સાધક એટલે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને જ જ્ઞાન માં નહીં પડે છે. નહીં એટલે શું? આખું જ્ઞાન છે છતાં અમુક જ્ઞાન ને ગૌણ કરીને એક વસ્તુ પર મુખ્યતા કરીને એને જાણવું અથવા એને કહેવું તેને નહીં કહેવાય છે. જેવી રીતના આખા હાથી નો આકાર ખબર છે, પણ તો પણ એના પગ ને આમ હાથ અડાવીને એને અત્યારમાં મુખ્યતા કરવી તેને નહીં જ્ઞાન કહેવામાં આવે છે. હવે પેલા આંધળા ને આખું જ્ઞાન નથી, એ ખાલી પગને જ પકડીને એને થાંભલો જ સમજી લે છે, તો એનું જ્ઞાન ખોટું છે. બરાબર? જો નિર્વિકલ્પ દશા સિવાયના કાળમાં જયારે તેમના શ્રુત જ્ઞાન ના ભેદરૂપ ઉપયોગ નહીં પણ હોય છે, કોને? સમ્યક દ્રષ્ટિ જીવને. નિર્વિકલ્પ એટલે કે આત્માના અનુભવ ના કાળ સિવાય જયારે બહાર હોય ત્યારે એમના ઉપયોગમાં એટલે જ્ઞાન માં કઈક ને કઈક તો જણાશે કે નહીં? હા, ક્યારેક ઘરમાં હોય તો ઘરની બધી વસ્તુઓ જણાતી હોય, ક્યારેક મંદિરમાં હોય તો ભગવાન આદિ જણાતા હોય, ક્યારેક સ્વાધ્યાયમાં હોય તો શાસ્ત્ર જ્ઞાન જણાતું હોય. ત્યારે અને સંસારના કામમાં હોય કે સ્વાધ્યાય વ્રત નિયમ આદિ ના કાર્યમાં હોય ત્યારે જે વિકલ્પ ઉઠે છે, સમ્યક દ્રષ્ટિ આવા કોઈ પણ કાર્યમાં હોય ત્યારે એને જે વિકલ્પ ઉઠે છે તે બધા વ્યવહાર નહીં ના વિષયો છે. જોયું કેમ વ્યવહાર નહીં ના છે? કેમ કે એક પોતાના આત્મામાં જ્યાં લીન થઈને એનો અનુભવ કરે એ જ નિશ્ચય ને એનો વિષય છે. કોને? સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા. એના સિવાય બાકી બધા વ્યવહાર નહીં ના વિષય છે. પરંતુ તે વખતે પણ તેમના જ્ઞાનમાં નિશ્ચય ને એક જ આદરણીય હોવાથી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ને ખ્યાલ છે કે એક પોતાના આત્માનો અનુભવ કરવો અને એમાં જે શાંતિ મને મળે છે એ જ શાંતિ કરવા લાયક છે, એ જ સુખ અનુભવ કરવા લાયક છે. એના સિવાય બધું એમાં સાર નથી. જેવી રીતના પેલી શેરડી હોય, એ શેરડી માંથી રસ કાઢી લીધો પછી કૂચો કેવો રહી જાય એમાં કઈ સાર નથી. એવી રીતના હવે સંસારની બધી એક્ટિવિટીમાં કઈ સાર નથી, બસ પેલા આત્માના અનુભવમાં જ આનંદ છે, એવું સમ્યક દ્રષ્ટિને ખ્યાલમાં છે. અને વ્યવહાર નહીં તે વખતે હોવા છતાં પણ તેને આદરણીય નથી. તે વખતે એ બધી ક્રિયાઓમાં જોડાય છે સમ્યક દ્રષ્ટિ, કેમ કે આત્મામાં સ્થિર રહી શકતા નથી તો ક્યાંક તો જોડાશે ને, તો જોડાય છે પણ એમાં એમને આનંદ નથી આવતો. તેમની શુદ્ધતા વધે છે, તેમની શુદ્ધતા વધે છે. કોની? સમ્યક દ્રષ્ટિની. જયારે આ બહારના પુણ્ય આદિ ના કાર્યમાં પણ જોડાય છે તો માન્યતામાં એમ છે કે આ કરવા લાયક નથી, બસ આત્માનો અનુભવ કરવા લાયક છે, માટે એમની શુદ્ધતા વધતી રહે છે. એ રીતે સવિકલ્પ દશામાં નિશ્ચય નહી આદરણીય છે અને વ્યવહાર નહી ઉપયોગરૂપ હોવા છતાં જ્ઞાનમાં તે જ વખતે હેયરૂપ. જોયું કેટલું સરસ વાક્ય છે? જો જયારે નિર્વિકલ્પ દશામાં છે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ત્યારે તો સાક્ષાત આનંદમાં છે જ. ખ્યાલ આવ્યો કે નહીં? અને ત્યારે તો કોઈ પર વિકલ્પમાં છે જ નહીં. પણ જયારે એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કોઈ પર કાર્યમાં કોઈ પર વિકલ્પમાં જોડાયા પણ છે, કોઈ પણ બહારના કાર્યમાં ઘર મકાન આદિના ધંધા પાણીના, જે સમ્યક દ્રષ્ટિ ધંધા પાણી હોય શકે કે નહીં, અથવા તો ભગવાનની પૂજા ભક્તિ આદિના શુભ ભાવમાં હોય, અશુભ ભાવમાં હોય, શુભ ભાવમાં હોય, ગમે તે ભાવમાં હોય, તો પણ ત્યારે તે આદરણીય નથી અને પોતાના આત્માનો અનુભવ એક જ કરવા લાયક છે, એવો એમને અંદર થી એટલું ચોખ્ખું એટલું સ્પષ્ટ એમનો નિર્ણય છે કે બહારના કાર્યમાં જોડાયા છે અને જોડાયા હોવા છતાં એને માને છે કે આ કરવા લાયક નથી. ખ્યાલ આવે ને? જેવી રીતના આપણે પણ જુઓ, કોઈ ડોક્ટર પાસે જઈએ અથવા હોસ્પિટલમાં હોઈએ અને હોસ્પિટલમાં કે ડોક્ટર આપણને કોઈ દવા આપે એકદમ કડવી હોય અને દવા લઈને આપણને સારું થશે એવી આપણી આશા બાંધે તો એ દવા આપણે એકદમ પ્રેમથી ખાઈએ પણ છે. પ્રેમથી એટલે કે હા હા લાવો આવો જલ્દી આપો એમ કરીને આપણે ખાઈએ છીએ કડવીમાં કડવી દવા. પણ એ જ સમયે અંદર નિર્ણય કેવો છે કે ભાઈ આ વસ્તુ કરવા લાયક નથી, એવો નિર્ણય પાક્કો છે કે નહીં? બસ આ જ હે ઉપાધેયનું બેલેન્સ છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા અંદર આત્માને એવો ઉપાધેય ગણે છે કે બહારની બધી વસ્તુ કરવા છતાં એ પણે એમને નિર્ણય પાક્કો છે. એ રીતે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ બંને સાધક જીવોને એકી સાથે હોય છે. જોયું? દેવને એક સાથે હોય છે, સાધક જીવને દેવ નહીં એક સાથે હોય છે, તો પણ ત્યારે વ્યવહાર નહીં અભૂતાર્થ છે, છોડવા લાયક છે, અને નિશ્ચય નહીં ગ્રહણ કરવા લાયક છે એવો એમનો નિર્ણય પાક્કો છે. નિર્ણય પાક્કો હોવા છતાં અંતરમાં અનુભવમાં સ્થિર થઈ જવાની યોગ્યતા હજી એટલી નથી, માટે વારે ઘડીએ વ્યવહારમાં આવી જાય, વ્યવહારમાં એટલે શુભ ભાવમાં આવી જાય છે અને એને વ્યવહાર કહેવાય છે. ખ્યાલ આવ્યો કે? જો આ અંતર મોટો છે એમાં બધા આવા જ ભાવો ભરેલા છે, એટલે તમે વાંચજો એને, આગળ આપણે આગળ વધીએ. જો આગળનો પ્રશ્ન લઈએ, 89મો પ્રશ્ન, 89. મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ જીવના ધર્મ સંબંધી વ્યવહારમાં શું ફેર છે? જો આ બધા ક્વેશ્ચન આ નિશ્ચય ને વ્યવહાર નહીં ને જાણ્યા પછી એમાંથી સાર શું કાઢે, આ એ જ બધા ક્વેશ્ચન છે. અને એ બધા ક્વેશ્ચન આપણે લગભગ જયારે મેઇન ચેપ્ટર થયું ત્યારે પણ આપણે ચર્ચા થઈ જ ગઈ છે, પણ આ તો અહિયાં છે એટલે આપણે ફરીથી એને ડિટેલમાં જોઈ લઈએ. જો આ ક્વેશ્ચનમાં પણ અનેક શાસ્ત્રોના રેફરન્સ દ્વારા એ સાર શું છે, એમાંથી બેમાં ફેર શું છે, મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ, તો એની વાત કરે છે. હમણાં પણ આપણે જોયું અત્યારની ચર્ચામાં, એને જ આગળ વધારે. જો મિથ્યા દ્રષ્ટિ જીવ અને સમ્યક દ્રષ્ટિના ધર્મ સંબંધી વ્યવહારમાં શું ફેર છે? ધર્મ સંબંધી વ્યવહાર એટલે શું? જે પોતાના આત્માનો અનુભવ કરવો એ તો નિશ્ચય થઈ ગયું, એના સિવાય જે પણ ધાર્મિક ક્રિયાના નામે આપણે કરીએ છીએ, શું કરીએ છીએ, આપણી દિનચર્યા શું છે? હા, સવારના ઉઠીને મસ્ત ચોખ્ખા સરસ મજાના થઈને આપણે ભગવાનનો અભિષેક પૂજા કરવા જઈએ છીએ, તો ભગવાનના અભિષેક પૂજા કરવા, એના પછી શું કરીએ, પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન સાંભળવું, પછી શું કરીએ, જે વ્યાખ્યાન સાંભળ્યું હોય તેને ફરીથી વાંચવું, એને તત્વચિંતન કરવું, પૂજ્ય ગુરુદેવશ્રી શું કહી ગયા આપણને, શું ઉપદેશ આપ્યો, કેવી રીતના ચોખવટ કરી, આપણે વાંચ્યું હોત તો આપણે શું સમજ્યા હોત અને પૂજ્ય ગુરુદેવશ્રી કઈ રીતે સમજાવ્યું, આ બધી વસ્તુનું એનાલિસિસ કરવું, તત્વચિંતન કરવું, એ આપણે કરીએ છીએ. એના પછી શું કરીએ છીએ, એના પછી સમજો કે કઈ બીજો સ્વાધ્યાય કર્યો, આપણે સ્વયં સ્વાધ્યાય કર્યો, કોઈ શાસ્ત્રને આપણે ઉપાડીને સ્વયં વાંચ્યા, કોઈ અન્ય વિદ્વાનો પાસે આપણે સ્વાધ્યાય કર્યો. આજે આખા દિવસ દરમિયાન આપણે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ, બરાબર? સાંજના ભક્તિ આદિ લઈએ છીએ, પ્રતિક્રમણ આદિ કરીએ છીએ, આ બધી ધર્મની ક્રિયાઓ છે ને. તો સમ્યક દ્રષ્ટિ આ બધી ધર્મની ક્રિયાઓ કરે અને મિથ્યા દ્રષ્ટિ આ બધી ધર્મની ક્રિયાઓ કરે તો એમાં શું ફેર છે? ખ્યાલ આવે? જો વાંચો, મૂળ જીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે. કોઈ મૂળ જીવ મિથ્યા દ્રષ્ટિ જીવ શું સમજે કે ભાઈ છ દ્રવ્યનું વર્ણન આવતું હોય અથવા તો લોકનું વર્ણન આવતું હોય અથવા તો નરક દેવગતિમાં કેવી સંખ્યા કેવી આયુ આદિ બધું વર્ણન આવતું હોય તો આગમ પદ્ધતિ તો વ્યવહાર છે, અને અધ્યાત્મ પદ્ધતિ એ આત્માની વાત આવે, શુદ્ધ ચિદાનંદ હંસ પિતાળી શુદ્ધ પરમાત્મા, બસ આ નિશ્ચયની વાત. આ માન્યતા ખોટી છે. ખ્યાલ આવ્યું કે નહીં? જો અહીંયા એક કે છે, મૂળ જીવ અધ્યાત્મ આગમ ને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ ને નિશ્ચય કહે છે. તેથી તે આગમ અંગને એકાંતપણે સાધીને મોક્ષ માર્ગ દર્શાવે છે. અધ્યાત્મ અંગને વ્યવહારથી પણ જાણે નહીં અને મૂળ દ્રષ્ટિ જીવનો સ્વભાવ છે. ઘણા લોકો આગમને મુખ્યતા આપે છે, આગમને મુખ્યતા આપે એટલે આગમના બધા સિદ્ધાંત, બધી પ્રજ્ઞાનયોગની કથા જાણી જાય, કર્ણાનયોગના, કર્મના સિદ્ધાંતો, ભૂગોળના સિદ્ધાંતો, જીવના પરિણામોમાં ઉથલ પાથલ બધું જાણી લે, ચરણાનયોગની બધી ક્રિયાઓ જાણી લે છે, પોતાનું આચરણ એકદમ ચોખ્ખું, એકદમ જેવું એક શ્રાવકનું હોવું જોઈએ એવું એકદમ ચોખ્ખું આચરણ પાડે છે, પણ જે મુખ્ય સિદ્ધાંતો છે પોતાના આત્માને સમજવાના, સાત તત્વને સમજવાના, આત્માનું સ્વરૂપ સમજવાના, એનો અનુભવ કરવાના એ જાણતા નથી, એ પણ ખોટા છે. તો શું કહે છે, હવે આત્માને જ નથી જાણ્યો, જીવના સ્વભાવને જ નથી જાણ્યો, તો તેને એ પ્રમાણે તું જે ક્યાંથી, કારણ કે આગમ અંગ બાહ્ય ક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે. આ બહારનું બધું જાણવું એ ઈઝી છે, કેમ કે ફક્ત જ્ઞાનનો વિષય છે, જેવી રીતના આપણે સ્કૂલમાં સાયન્સ હિસ્ટ્રી બધું વાંચી ગયા કેમ, અને વાંચી ગયા તો બધું જાણીએ છે, એ જ્ઞાન આવી ગયું. એવી રીતના અહીંયા આગમનું જ્ઞાન આવી ગયું, એ સુગમ છે. એ બાહ્ય ક્રિયા કરતો થકો મૂળ જીવ પોતાને મોક્ષ માર્ગનો અધિકારી માને છે, બાહ્ય ક્રિયા કરે અને પોતાને મોક્ષ માર્ગનો અધિકારી માને, પણ અંતર્ગર્ભિત અધ્યાત્મ ક્રિયા અંતદ્રષ્ટિ ગ્રાહ્ય છે, તે ક્રિયાને મૂળ જીવ જાણે નહીં. હા, એક પ્રકારના મૂળ જીવ છે, બીજા પ્રકારની વાત આવશે, જે પોતાના આત્માના પરિણામને જાણતો નથી, આ બધી બાહ્ય ક્રિયાઓ જાણે છે, કારણ કે અંતર્દ્રષ્ટિના અભાવથી અંતર ક્રિયા દ્રષ્ટિગોચર આવે નહીં. તેથી મિથ્યા દ્રષ્ટિ જીવ ગમે તેટલી બાહ્ય ક્રિયા કરતો છતો પણ મોક્ષ માર્ગ સાધવાને અસમર્થ છે. જો મિથ્યા દ્રષ્ટિ જીવને અહીંયા શું કીધું કે જે આ અધ્યાત્મને જાણતો જ નથી અને ફક્ત બાહ્ય ક્રિયા જ સાધે છે, તો એને મોક્ષ માર્ગ ક્યાંથી પ્રગટ થાય, ખ્યાલ આવે ને? જો હવે તમે મોક્ષ માર્ગ પ્રકાશકના આધારે જાણો ને, તો આવા મિથ્યા દ્રષ્ટિ જીવ કેવા છે, આ વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ જીવ, ખ્યાલ આવે ને? એ શું કરે છે, ફક્ત વ્યવહારની જ વસ્તુઓ જાણે છે અને આત્માનું સ્વરૂપ આદિ જાણતા નથી, ક્રિયાકાંડ આદિમાં જોડાયા રહે છે, શુભ ભાવમાં રહે છે હંમેશા, જો અશુભથી તો બચે છે, એ તો સારું છે, કરવા લાયક છે, પરિણામોની સાળ સંભાળ કરે છે, અશુભ ભાવથી બચે છે, હંમેશા શુભ ભાવમાં રહે છે, એ કરવા લાયક છે, પણ એ જ ઉપાદેય નથી. આત્માનો અનુભવ, આત્માને જાણીને એમાં લીન થવું એ ખરેખર કાર્યકારી કાર્ય હતું, તે તો કર્યું નહીં, તો એને સમ્યક દર્શન ક્યાંથી પ્રગટ થાય, બરાબર? આ તો થઈ જે વ્યવહારાભાસી જીવની ચર્ચા. હવે બીજી જાતના નિશ્ચયાભાસી જીવો છે, એ શું કરે છે, કોઈક બીજા જીવો હોય એ ફક્ત આગમની, સોરી, અધ્યાત્મની જ વાત કરે, નિશ્ચય જ બરાબર છે, વ્યવહાર તો કઈ છે જ નહીં, વ્યવહાર તો સાવ નકામો છે, અથવા તો હું તો એક શુદ્ધાત્મા જ છું, એક ત્રિકાળી દ્રવ્ય જ છું, અરે આ પર્યાયમાં આ બધા રાગદ્વેષના પરિણામ થાય છે, મારા છે જ નહીં, ભગવાનની ભક્તિને બધું કરવાનો ભાવ આવે છે, પણ એ તો ઠીક છે, એ કઈ મારા નથી, હું તો એક ત્રિકાળી શુદ્ધાત્મા, જો એ ઠીક છે એ પણ બરાબર નથી, ખ્યાલ આવ્યો છે? બહારમાં રાગદ્વેષના પરિણામ થવા અથવા શુભ ભાવ આદિ થવા એ ઠીક નથી, એ હે છે, એ કરવા યોગ્ય નથી, અને પોતાના આત્મામાં લીન થવા યોગ્ય છે, આવી શ્રદ્ધા હોવી જોઈએ. જો ચારિત્રમાં આપણી એકચ્યુઅલી સ્થિરતામાં એવા પરિણામ થશે ક્યારે, કે જયારે આપણે મુનિરાજ થશું ત્યારે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને અંદરમાં એટલી સ્થિરતા હજી હોતી નથી, માટે બાહ્યમાં એવા શુભ ભાવ કરવાના જ ભાવ થાય છે, ખ્યાલ આવે છે ને? પણ જે નિશ્ચયાભાસી છે કેવું માને છે કે હા આ ભાવ તો થાય, એનો કઈ વાંધો નહીં, વાંધો નહીં, શ્રદ્ધા માં કેવું હોવું જોઈએ કે ના આ કરવા યોગ્ય નથી પણ મારાથી થઈ જાય, ખ્યાલ આવે છે ને? બીજી જાતના મિથ્યા દ્રષ્ટિ જીવ છે અને એમને પણ સમ્યક તો થતું નથી, ખ્યાલ આવે છે? તો સમ્યક દ્રષ્ટિ કેવા હોય? જો સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિ વડે મોક્ષ પદ્ધતિ સાધી જાણે છે. સમ્યક દ્રષ્ટિ જીવ કેવા છે? અંતરદ્રષ્ટિ વડે મોક્ષ પદ્ધતિને સાધીને જાણે છે. પોતાના આત્મા પર દ્રષ્ટિ કરી, દ્રષ્ટિ કરીને એટલે દ્રષ્ટિ કરવાનો મતલબ શું, લક્ષ્ય કરવાનો મતલબ શું? કે આપણે જ્ઞાન ને બદલી હટાવીને બસ પોતાના આત્મા પર ખાલી કેન્દ્રિત કરી દેવું, બીજું કઈ જાણવું જ નહીં, એને લક્ષ્ય કરવું કેવાય? એને દ્રષ્ટિ કરવી કેવાય? એને દ્રષ્ટિ કરવી ન કેવાય? જો એવું હોત તો એમ કીધું હોત ને કે ભાઈ જ્ઞાન નું આખું ફોકસ ત્યાં દ્રષ્ટિ ન કીધું હોત, જ્ઞાન કીધું હોત ને. અહિયાં શું કીધું? અંતર દ્રષ્ટિ વડે, અંતર જ્ઞાન વડે કેવું જોયું હતું ને, ખ્યાલ આવે છે? કે જો બસ બીજું કઈ જાણો જ નહીં, વિશ્વની કઈ જ વસ્તુ ન જાણો, પોતાના આત્માને જ જાણો, એમાં ફોકસ કરો, ફોકસ કરો, જાણે ધ્યાન કરો, એટલું બધું ધ્યાન કરો કે બીજું કઈ તમને જણાય જ નહીં. આ બધા પક્ષીઓનો અવાજ આવે છે એ પણ બંધ થઈ જાય, આ શ્વાસ નો અવાજ આવે છે એ પણ બંધ થઈ જાય, એવું નથી. જો ત્યાં મોક્ષનાથ પ્રકાશકમાં ટોડરમલજી કહે છે કે નિર્વિકલ્પ થવાનો મતલબ, શું શબ્દ વાપર્યો છે, નિર્વિકલ્પ થવાનો મતલબ નિર્વિચાર થવું નથી, ખ્યાલ આવે છે ને? તો અંતરદ્રષ્ટિ નો શું મતલબ? વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જાણવું અને એવું માનવું, એને અંતરદ્રષ્ટિ કહેવાય. આત્માનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ જેવું છે એને એવું જાણવું અને એવું માનવું, દ્રષ્ટિનો વિષય આપણે કહે. દ્રષ્ટિનો વિષય શું છે? દ્રષ્ટિનો વિષય છે ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા. એટલે કે આ મારો આત્મા છે, એ આત્માનું ત્રિકાળી સ્વરૂપ કેવું છે, શુદ્ધ સ્વરૂપ કેવું છે અને એનો પર્યાય સ્વભાવ કેવો છે? આ જીનેન્દ્ર ભગવાન છે, એ જીનેન્દ્ર ભગવાનનું શુદ્ધ સ્વરૂપ કેવું છે અને એમની વર્તમાન પર્યાયની અવસ્થા કેવી છે? એમના શુદ્ધ સ્વરૂપ અને મારા શુદ્ધ સ્વરૂપમાં શું ફરક છે? કે કઈ ફરક નથી. અને એમની વર્તમાન પર્યાય ને મારી પર્યાયમાં કેટલો ફરક છે? તો આસમાન જમીનનો ફરક છે. આ બધું જાણવું, એ બધાને સમજવું, એનાથી તત્વ વિચાર કરવો. અને તત્વ વિચાર કેનો કરવો? કે જો ભલે મારી પર્યાયમાં આવી અવસ્થા છે પણ મારું શુદ્ધ સ્વરૂપ તો આવું છે, એ પર્યાયને ગૌણ કરીને પોતાના શુદ્ધ સ્વરૂપ પર તત્વચિંતન વિચાર દ્વારા એના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવો. એકચ્યુઅલી આપણું સ્વરૂપ કેવું છે એને વિચારના કોઠે સ્પષ્ટ કરવું, અને એવું થતા સમ્યક દર્શન ઓટોમેટિકલી થાય છે. તો આને કહેવાય અંતરદ્રષ્ટિથી મોક્ષને સાધ્યો, ખ્યાલ આવે છે ને? તો જો સમ્યક દ્રષ્ટિ શું કરે છે? અંતરદ્રષ્ટિ વડે મોક્ષ પદ્ધતિને સાધી જાણે છે. તે બાહ્ય ભાવના બાહ્ય નિમિત્ત રૂપ માને છે. હવે બાહ્ય જે ભાવ થાય છે, બાહ્ય ભાવને બાહ્ય નિમિત્ત રૂપ માને છે. તે નિમિત્ત તો નાના પ્રકારના છે, એક રૂપ નથી. બાહ્યમાં અનેક જાતના જીવને ભાવ થાય છે ને, ક્યારેક શુભ ભાવ થાય તો ભગવાનના પૂજા ભક્તિ આદિના વ્રત આદિના ભાવ થઈ જાય, ક્યારેક અશુભ ભાવ થાય તો મુનિરાજને પણ આહાર વિનો વિકલ્પ આવે છે કે નહીં? આપણને પણ આહાર આદિના વિકલ્પ આવે છે, પણ એ બધા કેવા ભાવ છે? એ બાહ્ય નિમિત્ત રૂપ ભાવ છે. તે નિમિત્તો નાના પ્રકારના છે, એક નથી. તેથી અંતરદ્રષ્ટિના પ્રમાણમાં મોક્ષ માર્ગને સાધે છે. પોતાની ભૂમિકાને કેવી રીતના સાધે છે? કે જેટલી અંતરમાં દ્રષ્ટિ ઠરે છે એટલી પોતાની ભૂમિકા જાણે છે કે મારી જો આ અવસ્થા છે વર્તમાનમાં. કોણ? સમ્યક દ્રષ્ટિ જીવ. સમ્યક દ્રષ્ટિ જીવને કેવું નથી પડતું કે ભાઈ હવે તમે મુનિ દશા લઈ લો, તમારી તૈયારી છે. એને કેવું નથી પડતું, એમને અંતરમાં ખ્યાલ છે કે જો મારી આટલી સ્થિરતા રહે છે, આટલી સ્થિરતા છે એટલે મારી આ ભૂમિકા છે, ખ્યાલ આવે ને? અંતરદ્રષ્ટિના પ્રમાણમાં મોક્ષ માર્ગ સાધે છે. સમ્યક જ્ઞાન એટલે કે સ્વસંવેદન અને સ્વરૂપાચરણની કણિકા જાગ્ય મોક્ષ માર્ગ સાચો છે. પોતાનું સમ્યક જ્ઞાન, જો સમ્યક દર્શન એટલે પોતાની સાચી શ્રદ્ધા માન્યતા, સમ્યક જ્ઞાન એટલે જે આત્માનો અનુભવ થયો, એ આત્માના અનુભવ વખતે આત્મા જેવો જણાયો એને સમ્યક જ્ઞાન કહેવાય. અને એકવાર એ આત્માનું જ્ઞાન થયું પછી અન્ય પદાર્થ, બહારના જેટલા પદાર્થ એને સાત તત્વમાં કુજલના કોઠામાં નાખી દીધા, અજીવના કોઠામાં. આ બધા હું નથી, હું તો જીવ છું, આ બધા અજીવ છે, ખ્યાલ આવે ને? આને સમ્યક જ્ઞાન કહેવાય છે. અને સ્વરૂપાચરણ, હવે જે પોતાના આત્મામાં સ્થિરતા થઈ, આચરણ થયું, સ્વરૂપમાં આચરણ, એવું કરવાનો ભાવ વારંવાર થાય છે, અને વારંવાર એમાં સ્થિરતા રૂપ કરવાનો ભાવ થાય છે, એને સ્વરૂપાચરણ કહેવાય છે. આવું જાગીએ જ મોક્ષ માર્ગ સાચો છે. મોક્ષ માર્ગ ને સાધવો એ વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય, એ પ્રમાણે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ જાણે. જે પોતાના આત્માનો શુદ્ધ અનુભવ, શુદ્ધ ક્રિયા કહો, શુદ્ધ અનુભવ કહો, શુદ્ધ ભાવ કહો, જે કહેવું હોય કહો, જે શબ્દ, ફિનોમિનન શું છે કે પોતાના આત્મામાં આ જ હું છું એ માનીને જે લીન થઈ જાય એ ક્ષણ માટે પણ, એને આત્માનો અનુભવ, સમ્યક દર્શન આદિ એને જ કહેવાય છે. બરાબર. અને આના સિવાય જે પણ મોક્ષ માર્ગના નામે આપણે સાધીએ છે એ બધું વ્યવહાર છે. ખ્યાલ આવ્યો છે? જો આ 89 ક્વેશ્ચન માં પણ આગળ હજી જે પરમાર્થ વચનિકા મોક્ષ એ છે, આપણે શું કહેવાય, પરમાર્થ વચનિકા નામની ચિઠ્ઠી છે ને, એના ઉપરથી લેવામાં આવ્યું છે, મોક્ષ માર્ગ પ્રકાશક માંથી, જે પાછળ એક એપેન્ડિક્સ ના રૂપમાં લગાવ્યું છે ને, એમાંથી હજી વર્ણન છે, એ નિશ્ચય વ્યવહારનું તમે વાંચજો. આપણે જો આગળનો પ્રશ્ન આવી લઈએ, ક્વેશ્ચન નંબર 90, અધ્યાત્મ શાસ્ત્રમાં વ્યવહારને અભૂતાર્થ અસત્યાર્થ કયો છે તેનો શું અર્થ સમજવો? સમયસાધીમાં છે ને, વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, ભૂતાર્થ ને આશ્રિત જીવો. વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને નિશ્ચય નહીં ભૂતાર્થ છે. આનો શું મતલબ? આ ભૂતાર્થ અને અભૂતાર્થ વર્લ્ડ નો શું મીનિંગ? જો આ બધા ભૂતાર્થ એ સંસ્કૃતમાં ભૂત શબ્દ થી, ભૂત ભવતી ભૂત એના રૂટ થી કનેક્ટેડ છે. ભવતી ભૂત એટલે હોવું, હોવું, ભૂતાર્થ એટલે આવું જ છે, આવું જ સત્ય છે. અભૂતાર્થ, અભૂતાર્થ જે ભૂતાર્થ નથી એટલે આવું નથી, ખ્યાલ આવે ને? આ અસત્ય છે, આવું નથી, એને અભૂતાર્થ કહેવાય. તો અધ્યાત્મમાં વ્યવહાર ને એને અભૂતાર્થ કયો છે અને નિશ્ચય ને એને ભૂતાર્થ કયો છે, એનો શું મતલબ? જો અધ્યાત્મ શાસ્ત્રમાં નિશ્ચય ને એની અપેક્ષાએ વ્યવહાર ને અભૂતાર્થ અસત્યાર્થ કયો છે, જો ધ્યાન રાખવા જેવું છે. જો અધ્યાત્મ શાસ્ત્રમાં નિશ્ચય નહીં અપેક્ષાએ વ્યવહાર નહીં અભૂતાર્થ અસત્યાર્થ કયો છે, પણ તેનો અર્થ એ નથી કે વ્યવહાર નહીં નથી અને તેનો કોઈ વિષય જ નથી, અર્થાત સર્વતા કોઈ જ વસ્તુ જ નથી એમ નથી. ખ્યાલ આવ્યો ને? જેવી રીતના વ્યવહાર નહીં, આપણે ભગવાનના વ્રત, શીલ, સંયમ, પૂજા, ભક્તિ આદિ કરીએ છીએ અને આપણે એને વ્યવહાર કહી દઈએ છે, બરાબર? અને પછી શું કહીએ છે? વ્યવહાર તો જૂઠો છે, એટલે કોઈને શું લાગે કે ભાઈ આ બધું વ્રત, શીલ, સંયમ આદિ આપણે કરીએ સાવ જૂઠું, સાવ નકામું છે. એવું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે સંસારમાં, આપણી ભાષામાં કહીએ તો જો આપણે ધંધા પાણીમાં લાગેલા છે, બધા પાપ ભાવોમાં, ખાવા પીવાના અશુભ ભાવોમાં, ટીવી આદિ જોવાના અશુભ ભાવમાં લાગેલા છે, એના કરતા તો ભગવાનના પૂજા, ભક્તિ, સ્વાધ્યાય આદિ કરે એ આપણને આત્મ સ્વરૂપ સમજાવવા માટે કાર્યકારી છે કે નહીં? કાર્યકારી છે જ, એ કરવું જ જોઈએ, એ કરવા સુધી લોકોને પ્રેરણા આપવી જ જોઈએ. હવે જે જીવ ત્યાં પહોંચી ગયો અને હવે ફક્ત સ્વાધ્યાયાદી જ કર્યા કરે છે, ભગવાનની પૂજા ભક્તિ જ કર્યા કરે છે, વ્રત નિયમમાં જ અટવાઈ ગયો છે, એને એમ કહેવાય કે ભાઈ હવે અહિયાં ન અટવા, આનાથી હજી આગળ જા, હજી આગળ જઈને આત્માનું ખરું સ્વરૂપ જે છે એ જાણ, કેમ કે એ નિશ્ચય છે અને આ વ્યવહાર ચાલે છે ને. આ નિશ્ચય અને વ્યવહાર છે ને એ કમ્પેરેટિવ, એ રિલેટિવ વસ્તુ છે. રિલેટિવ એટલે જે બાર પાપ ભાવોમાં રોકાયો હોય એને એમ જ કહેવાય કે ભાઈ ભગવાનની પૂજા ભક્તિ આદિ કર, એ નિશ્ચય છે, અને ઓલા પાપ ભાવ નક્કામાં વ્યવહાર છોડી દે, ખ્યાલ આવે છે ને. પણ હવે જે અહીંયા આવ્યો એને એમ કહેવાય કે ભાઈ આત્મામાં જ એ નિશ્ચય છે, આ બધા વ્યવહાર છે, ખ્યાલ આવે છે. તો આ વ્યવહારને અભૂતાર્થ અધ્યાત્મ શાસ્ત્રમાં કહ્યો છે, પણ કોની અપેક્ષાએ, કોની અપેક્ષાએ, કે એવા એવા જે કહીએ ને સમ્યક તો સન્મુખ જીવો જે પાત્ર છે, પણ તો પણ વ્યવહારની ક્રિયાઓમાં અટકી ગયા છે અને આત્માના સ્વરૂપને ઓળખવામાં પહોંચ્યા નથી, તો એને એમ કહેવાય કે ભાઈ ઓલો નિશ્ચય છે એમાં જ આ વ્યવહાર અભૂતાર્થ. વ્યવહારનું કાર્ય શું હતું કે ભાઈ સંસારના બધા પાપથી બચાવીને એ જીવને ધર્મ કાર્યમાં લગાવવાનું વ્યવહારનું કાર્ય હતું. હવે હવે નિશ્ચયનું કાર્ય શું છે, એ ધર્મ કાર્યમાંથી પણ આગળ વધીને એને આત્મ કાર્યમાં, આત્માના અનુભવમાં લગાવવું અને સાથે સાથે વ્યવહારનો નિષેધ કરવો એ નિશ્ચયનું કામ છે, ખ્યાલ આવે છે ને. જેવી રીતના દાદરા ચડીએ તો દાદરા ચડવામાં નીચેના દાદરા સાવ નક્કામાં છે, કેમ કે આપણે તો ઉપર જવું છે અને ઉપરના દાદરા આપણને તે ઘર સુધી પહોંચાડે છે. ફરીથી જો આપણે દાદરા ચડવા હોય, સમજો પહેલા માળના દાદરા, પછી બીજા માળના દાદરા, આપણું ઘર બીજા માળે છે. હવે આપણા ઘર સુધી કયા દાદરા આપણને પહોંચાડે છે, બીજા માળના, તો પહેલા માળના નક્કામાં, એને એનો એતાઓ હે છે, ખ્યાલ આવે ને. આપણે ભાષા કહીએ ને અભૂતાર્થ છે, હે છે, એવું નથી. જે જમીન પર છે એના માટે પહેલા માળના જ કાર્યકારી છે, પણ જે પહેલા માળે પહોંચી ગયું એને એમ કહેવાય કે ભાઈ હવે આને છોડ, હવે આગળ વધ, ખ્યાલ આવે છે ને. ત્યાં એમ કહેવાય કે વ્યવહાર અભૂતાર્થ છે. પણ જો એ સમજો, જયારે જીવ પોતાના આત્માનો અનુભવ કરે ત્યારે ઓલા બધા પરિણામ જે આગળ કરીને આવ્યા ત્યારે તેને વ્યવહાર કહેવાશે, નહીં તો એને વ્યવહાર કહેવાશે જ નહીં, તો એ ખોટી ક્રિયાઓ છે, ખ્યાલ આવ્યું કે નહીં. જો આગળ વધીએ, અહીં કોઈ કહે કે પર્યાયના પણ, અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય. હવે જે ધાર્મિક કાર્યમાંથી આત્માને સમજવામાં આગળ આવ્યો એનાથી પણ સૂક્ષ્મ, હવે દ્રવ્ય પર્યાયના ભેદોમાં જીવને શુદ્ધાત્મા સુધી લઈ જવું છે માટે પર્યાયના ભેદો એને વ્યવહાર કરીને ગૌણ કરી દેવામાં આવે છે. ચાલે, આ અધ્યાત્મ શાસ્ત્રની પદ્ધતિ છે કે અધ્યાત્મ શાસ્ત્ર તમને આગળ આગળ વધારતા જાય, ખ્યાલ આવ્યો કે નહીં. પણ હવે જો આ પર્યાયને ગૌણ કરી કરે છે કોની સામે, કે જયારે શુદ્ધાત્મા પર દ્રષ્ટિ કરવી છે ત્યારે એને નિશ્ચય કહેશે અને પર્યાયના ભેદોને ગૌણ કરશે, ખ્યાલ આવ્યો ને. એની પહેલા આ દ્રવ્ય પર્યાયાત્મક આખી વસ્તુને નિશ્ચય કીધું હતું અને વ્રતશીલ સંયમ આદિના કાર્યને વ્યવહાર કીધું હતું, ખ્યાલ આવ્યો. એની પણ પહેલા આખા ધર્મના બધા જ કાર્યોને નિશ્ચય કીધું હતું અને પાપના ભાવોને વ્યવહાર કીધું હતું, ખ્યાલ આવે છે. નિશ્ચય વ્યવહારની પદ્ધતિ કેવી છે કે સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ લઈ આવે છે, અથવા બાહ્ય દ્રષ્ટિથી અંતરદ્રષ્ટિ સુધી લઈ આવે છે, એ નિશ્ચય વ્યવહારની પદ્ધતિ છે. અને દરેકમાં વ્યવહાર બહારની તરફ છે, નિશ્ચય અંદરની તરફ છે, અને નિશ્ચય વ્યવહારનો નિષેધ કરતો જાય છે. વ્યવહાર એ નિશ્ચયને બતાવતો જાય છે અને નિશ્ચય એ વ્યવહારનો નિષેધ કરતો જાય છે, તો જ જીવ સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ જાય છે, ખ્યાલ આવે કે. જો હવે સમાધાન, કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે તો તેને વ્યવહાર કેમ કહી શકાય. સમાધાન, તે તો ખરું, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિ થી અભેદ પ્રદાન કરી ઉપદેશ છે, ખ્યાલ આવ્યો. અહિયાં એમનું મૂળ પ્રયોજન શું છે, કે જે દ્રવ્ય દ્રષ્ટિ છે, અભેદ દ્રવ્ય છે, એને બતાવવું, અધ્યાત્મ શાસ્ત્ર એને બતાવવું છે, એ અધ્યાત્મ શાસ્ત્ર નું પ્રયોજન છે, ખ્યાલ આવે છે. અને આ પર્યાયના ભેદ એ પર્યાય ના ભેદ ને ગૌણ કરે છે, માટે એને ત્યાં વ્યવહાર થયો. અભેદ દ્રષ્ટિમાં ભેદ ને ગૌણ કરીને જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. પર્યાય ને ગૌણ કરે તો જ દ્રવ્ય સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદ ને ગૌણ કરીને તેને વ્યવહાર કર્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાકીને વિકલ્પ પ્રયાસ કરે છે, માટે જ્યાં સુધી રાગાદિ મટે નહીં ત્યાં સુધી ભેદ ને ગૌણ કરી અભેદ રૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. પોતાના આત્મા જે અભેદ ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે એના પર દ્રષ્ટિ કરે તો જ જીવને સમ્યક દર્શન થાય છે. પર્યાયમાં જ રહ્યા કરે. હા, સમજો કે જીવને પોતે જ્ઞાન સ્વભાવ જાણે. હવે કેવી રીતના જાણે છે કે જો મને આ પણ જણાય છે, આ પંખો જણાય છે, જો લાઈટ જણાય છે, જો આ કમ્પ્યુટર જણાય છે, જો મને બધું જણાય છે, આને જ્ઞાયક સ્વભાવ જાણ્યો ન કહેવાય. કેમ કે આ તો જ્ઞાનની પર્યાયોમાં જ અટકી ગયો છે. એનાથી આગળ વધીને એક જે જાણનાર તત્વ અંદર બિરાજમાન છે કે નહીં, ત્યાં સુધી લઈ જવા માટે હવે આ જુદા જુદા ભેદોને ગૌણ કરે છે, વ્યવહાર કરે છે. ખ્યાલ આવે? એટલે પર્યાયને વ્યવહાર કરે. વિતરાગ થયા બાદ ભેદ અભેદ રૂપ વસ્તુનો જ્ઞાતા થઈ, જે એકવાર વિતરાગ થાય અને કેવળ જ્ઞાની થાય, હવે તો એમને બધું જ એક સાથે જણાય છે. ત્રણ લોક ત્રણ કાળ, ત્યાં તો કઈ ગૌણ અને મુખ્ય નથી. એટલે હવે ત્યાં કોઈ જરૂરત નથી, બરાબર? ત્યાં કોઈ નય જ નથી, ત્યાં નય નું આલંબન રહેતું, બરાબર? એટલે જો અધ્યાત્મ શાસ્ત્ર માં નિશ્ચય વ્યવહાર નું સ્વરૂપ શું છે, આગમ શાસ્ત્ર માં નિશ્ચય વ્યવહાર શું છે, ત્યાં ધર્મ ક્રિયાઓમાં નિશ્ચય કે છે. તમે પ્રવચન સાર આદિ વાંચો તો શું કે છે કે રાગ ભાવ આ જીવને શુભ ભાવ આદિ થયા ને એ નિશ્ચયથી જીવના જ છે. અને સમય સાર આદિ માં શું કે છે, આ રાગ આદિ ભાવ એ જીવના છે જ નહીં, એ તો કર્મના આધીન છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો ક્યાં કઈ અપેક્ષાને મુખ્ય કરે છે એ અપેક્ષાને સમજીએ તો નિશ્ચય વ્યવહાર સમજાય છે. સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ લઈ જાય છે એટલો ખ્યાલ રાખવાનો. જે ચરણાનુયોગ આદિ ના શાસ્ત્ર છે ત્યાં શું કે છે કે અરે જીવોની રક્ષા કરવી એ જ ઉપાદેય છે, એ નિશ્ચયથી કરવા યોગ્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં તો અધર્મ હિંસા આદિ ના પાપ ભાવો થી બચવા માટે એને વ્યવહાર કહીને ઉડાવી દીધું, અને આ જે અહિંસા આદિ ના કાર્ય છે એને નિશ્ચય કર્યું. ખ્યાલ આવે છે? પછી અધ્યાત્મ ના દ્રવ્યાનુયોગ ના શાસ્ત્ર માં આવશું તો એ અહિંસા આદિ જે કાર્ય જે કીધા એને પણ વ્રતશીલ સંયમ સાથે એને વ્યવહાર કહી દેશે. કેમ કે પોતાનો આત્મા એનો અનુભવ કરવો તે નિશ્ચય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવી રીતના સૂક્ષ્મતામાં અંદર જતા જાય છે. જો આ 90 માં ક્વેશ્ચન માં આપણે તો સમય સારજી પરમાગમ સાતમી ગાથાના ભાવાર્થને આધારે જોયું, એના સિવાય અહીંયા સમય સારજી ની બીજી ઘણી બધી ગાથાઓ, મોક્ષ માર્ગ પ્રકાશક, સૂત્ર પાહુર, એના આધારે નિશ્ચય વ્યવહાર ની સંધિ ની ઘણી ચર્ચા છે. એ બધું તમે હવે હોમવર્ક તરીકે વાંચજો. ખ્યાલ આવે છે કે નહીં? આપણે જો ક્વેશ્ચન 91 જોઈ લઈએ. વ્રત શીલ સંયમ આદિ વ્યવહાર છે કે કેમ? આ વ્રત શીલ સંયમ આદિ જે ભાવ કીધા એ વ્યવહાર છે કે નિશ્ચય છે? ખ્યાલ આવ્યો છે ને? જો વ્રત કાંઈ વ્રત શીલ સંયમ આદિ નું નામ વ્યવહાર નથી. આ જે બધી ક્રિયાઓ જે બહાર ની છે એને વ્યવહાર કહી દેવામાં આવે છે, પણ કઈ એ બધી ક્રિયાઓ વ્યવહાર નામથી ચાલતી નથી. ખ્યાલ આવે? આ વ્યવહાર કોઈ જુદી વસ્તુ નથી, એ તો જે નિશ્ચય ની સાથે સહચારી હોય એને વ્યવહાર ઉપચાર થી કહેવામાં આવે છે. તો જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, જેને આત્માનો અનુભવ હોય અને સાથે આ વ્રતશીલ સંયમ આદિ કરતા હોય તો એને વ્યવહાર થી ધર્મ કહેવામાં આવે છે. પણ એનું નામ જ વ્યવહાર છે એમ નથી. હા, કોઈ નીકો તો હવે આ બધા સિરિયન જો છે, બધા પ્રાણીઓ, એ બિચારાને તો ખાવાનું મળે જ નહીં. અત્યારના કોરોના ટાઈમમાં કોણ ખાવાનું આપે એમને? તો એમને તો રોજ ઉપવાસ છે, તો શું એને વ્રત કહેવાય છે? એવી રીતના વ્રતશીલ ને વ્યવહાર ન કહેવાય. જો કઈ વ્રતશીલ સંયમાદી નું નામ વ્યવહાર નથી, પણ તે વ્રતાદી ને મોક્ષ માર્ગ માનવો તે વ્યવહાર છે. એ માન્યતા છોડી દે, વળી એવા શ્રદ્ધાંતી તેને તો બાહ્ય સહકારી જાણીને ઉપચારથી મોક્ષ માર્ગ કર્યો. જે જીવને સમ્યક દર્શન છે એને આ વ્રતો છે એને ઉપચારથી મોક્ષ માર્ગ કર્યો હતો. હવે કોઈ બીજા મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની આ બાહ્ય ક્રિયાઓ જોઈને એને જ ધર્મ માની લે તો એની તો માન્યતા છૂટી જ રહેશે, ખોટી જ રહેશે. એ વ્યવહારને જ ધર્મ માની લીધો તો એની માન્યતા ખોટી છે. પણ એ તો પરાશ્રિત છે. આ બધી ક્રિયાઓ રચિત સંયમ આવી પરાશ્રિત છે. સાચા મોક્ષ માર્ગ વિતરાગ ભાવ એ સ્વાશ્રિત છે. એ પ્રમાણે વ્યવહારને અસત્યાસ અથવા હેય જાણવો, હેય સમજવો. આ વ્રત શીલ સંયમ આદિ જે ક્રિયાઓ છે એ ક્રિયાનું નામ જ વ્યવહાર નથી. પણ જે જીવ ધર્મ ધર્મ એટલે આત્માના અનુભવ સહિત છે એમના વ્રત શીલ સંયમ આદિને ઉપચારથી વ્યવહાર ધર્મ કહેવાય છે. આને જ ધર્મ સમજીને કોઈ અન્ય જીવ આ જ બધી ક્રિયાઓમાં જોડાઈ જાય તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલ આવ્યો કોને તું સમજવું. હવે જો આ 91મી ગાથામાં પણ આપણે મોક્ષ માર્ગ પ્રકાશક ના 7મા અધ્યાય ના આધારે થોડું વર્ણન લીધું, એના જ આધારે બીજું ઘણું બધું વર્ણન આમાં છે. આ બધું વર્ણન આપણા જે મેં એક્સપ્લેન કર્યું એમાં આવી ગયું છે, પણ એ શાસ્ત્ર ના આધારે આમાં વધારે સૂક્ષ્મતા ભરેલી છે. એ સૂક્ષ્મતાની ચર્ચા તમે જાતે વાંચજો. જો આપણે આજે 87 થી 91 ક્વેશ્ચન સુધી જોયા એમાં મૂળ સાર શું છે, આ નિશ્ચય વ્યવહારનું કેવી રીતના બેલેન્સ આપણા જીનાગમોમાં બેસાડ્યું છે અને જ્ઞાની ધર્માત્માના જીવનમાં એ કેવી રીતના બેલેન્સ છે એની આખી ચર્ચા છે. જે જ્ઞાની ધર્માત્મા પોતાના આત્માના અનુભવમાં ડૂબ્યા હોય છે એનો જ જેમને રસ છે એને નિશ્ચય ધર્મ કહેવાય. અને એની સાથે સાથે જ્ઞાની ધર્માત્માના જીવનમાં બીજી જે પણ શુભ ભાવની ક્રિયાઓ દેખાય છે તો એને વ્યવહાર ધર્મ કહી દેવામાં આવે છે. પણ જો કોઈ અન્ય જીવ એ વ્યવહારની ક્રિયાઓ જ જોઈને, કેમ કે આત્માનો અનુભવ કઈ બહારથી દેખાય નહીં, બહારથી તો વ્યવહારની ક્રિયાઓ દેખાય, તો કોઈ અન્ય જીવ જો ભૂલથી આને જ ધર્મ માની લે તો એમને વ્યવહારથી ધર્મ માનવાને કારણે મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. બરાબર, આ ચર્ચા આપણે કરી. હવે જો અધ્યાત્મ શાસ્ત્રમાં હજી જે નયોનું વર્ણન આવે છે અને નયા ભાસનું વર્ણન આવે છે એની આપણે ચર્ચા આગળના ક્લાસમાં કરશું. એના પછી નિક્ષેપની ચર્ચા શરૂ થશે. જીનવાણી તૂટી લઈએ. હે જીનવાણી ભારતી તોની જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે સમોરો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર. બધાને હમણાં અહીંયા 2 મિનિટમાં સોલ સાયન્સના ક્લાસ શરૂ થશે.